એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં દરેક ચહેરો એક મહોરું છે અને કદાચ દરેક સંબંધ એક રમત.
બહુ સરસ રીતે તમે શરૂઆત કરી.
આપણે વાત કરીશું એશલી એલ્સ્ટનની 2024ની સુપરહિટ સાયકોલોજીકલ થ્રિલર ફર્સ્ટ લાઈવ વિન્સ વિશે. આમ તો એશલી એલ્સ્ટન યંગ અડલ્ટ એટલે કે વાય ફિક્શન માટે વધુ જાણીતા છે, પણ પુખ્ત વાચકો માટેની આ એમની પહેલી જ નવલકથાએ મતલબ ધૂમ મચાવી દીધી.
બિલકુલ, અને એ ધૂમ મચાવવા પાછળ એક બહુ મોટું કારણ હતું, ખબર છે? રીસ વિધરસ્પૂનનું બુક ક્લબ.
હા, એ તો ખરું જ.
જ્યારે એમના બુક ક્લબમાં કોઈ પુસ્તક પસંદ થાય એટલે સમજો કે એ સીધું જ ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટસેલર યાદીમાં. આ પુસ્તક સાથે પણ બરાબર એવું જ થયું.
અને મને લાગે છે કે આ પુસ્તક એ બધી અપેક્ષાઓ પર એકદમ ખરું ઉતર્યું છે. આ કોઈ સામાન્ય થ્રિલર નથી. વાર્તાની શરૂઆત જ એવી રીતે થાય છે કે તમને લાગે કે તમે બધું જાણો છો, પણ
હકીકતમાં તમે કશું જ નથી જાણતા.
બરાબર. ચલો શ્રોતાઓ માટે વાર્તાનો પાયો નાખીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
વાર્તા આપણને લઈ જાય છે લુઇઝિયાનાના એક કાલ્પનિક પણ ખૂબ જ સુંદર અને સમૃદ્ધ શહેરમાં, જેનું નામ છે લેક ફોર્બિંગ. અહીં આપણી મુલાકાત થાય છે ઇવી પોર્ટર સાથે.
ઇવી પોર્ટર?
હા. અને ઇવીનું જીવન એકદમ પરફેક્ટ છે. તેનો બોયફ્રેન્ડ રાયન સમનર ખૂબ જ હેન્ડસમ, સફળ અને પ્રેમાળ. એમની પાસે એક સુંદર ઘર છે, સારા મિત્રો છે, બધું જ મતલબ એકદમ ચિત્રમાં હોય એવું.
પણ કહેવાય છે ને કે જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું, અને અહીં તો એ વાત 100% સાચી છે, કારણ કે આ બધું જ એક જૂઠ છે.
એક ઝીણવટપૂર્વક ગોઠવાયેલું નાટક. આ ઇવી પોર્ટર વાસ્તવમાં છે જ નહીં, એ તો આપણી નાયિકાએ ઓઢેલું એક મહોરું માત્ર છે.
તો અસલમાં એ કોણ છે?
કહી શકીએ તે મિસ્ટર સ્મિથ નામના એક ખૂબ જ રહસ્યમયી અને શક્તિશાળી વ્યક્તિ માટે કામ કરે છે.
અને એનું અત્યારનું મિશન રાયન સમનર છે.
હા, એનું મિશન છે રાયનની નજીક જવું, એના જીવનનો ભાગ બનીને રહેવું જ્યાં સુધી મિસ્ટર સ્મિથ તરફથી આગળનો આદેશ ના આવે. પણ અહીંથી જ વાર્તામાં ખરી ગૂંચવણ શરૂ થાય છે,
કારણ કે જે ઝૂઠ તે જીવી રહી હતી એ ધીમે ધીમે એને સાચું લાગવા માંડે છે. એને રાયન માટે ખરેખર લાગણીઓ થવા લાગે છે.
બરાબર. જે મિત્રો તેણે માત્ર મિશન માટે બનાવ્યા હતા તે એને પોતાના લાગવા માંડે છે.
આ તો થયો એનો આંતરિક સંઘર્ષ, પણ પછી એક બાહ્ય હુમલો પણ થાય છે જે બધું બદલી નાખે છે.
અને એ હુમલો તો ખરેખર બહુ નાટકીય છે. શહેરમાં અચાનક બીજી એક સ્ત્રી આવે છે અને તે પોતાને ઇવી પોર્ટર તરીકે ઓળખાવે છે. આપણી નાયિકા, જેનું સાચું નામ લુકા છે, તે મનમાં નવી હરીફને ડેવોન નામ આપે છે. અને આ ડેવોનનું આવવું એ કોઈ સંયોગ નથી,
એ પણ મિસ્ટર સ્મિથની જ ચાલે છે.
ચોક્કસ. અહીંથી એક ખતરનાક રમત શરૂ થાય છે જ્યાં બે એવી પોર્ટર વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તેની સ્પર્ધા થાય છે.
આ જ વાત મને આ પુસ્તકમાં સૌથી વધુ ગમી. અહીં પ્રશ્ન માત્ર એ નથી કે મિશન સફળ થશે કે નહીં, પણ પ્રશ્ન એ છે કે લુકા કોણ છે. જો તમે આખી જિંદગી બીજાના પાત્રો ભજવતા રહો તો તમારું અસલી સ્વરૂપ શું છે? શું જૂઠાણાના પાયા પર બનેલું જીવન ક્યારેય સાચું બની શકે?
તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આજ આ નવલકથાનું આત્મા છે. આખી વાર્તા લુકાની આજ ઓળખની શોધની આસપાસ ફરે છે. લુકા આમ તો એક કાચિંડા જેવી છે.
કાચિંડા જેવી?
હા, મતલબ અત્યંત બુદ્ધિશાળી, કોઈ પણ પરિસ્થિતિમાં ભળી જવામાં માહેર. મિસ્ટર સ્મિથે તેને એક લાચાર યુવતીમાંથી પોતાના પરફેક્ટ હથિયાર તરીકે તૈયાર કરી હતી. વર્ષો સુધી તેનું એક જ લક્ષ્ય હતું, ટકી રહેવું.
પણ લેક ફોર્મિંગમાં આવીને બધું બદલાઈ જાય છે. રાયન સાથેનો સંબંધ તેને એવું કંઈક આપે છે જે તેને ક્યારેય નથી મળ્યું.
સ્થિરતા, પ્રેમ, સ્વીકૃતિ.
અને આ જ વસ્તુ તેને મિસ્ટર સ્મિથ સામે બળવો કરવા મજબૂર કરે છે. તે પહેલીવાર પોતાના માટે કંઈક ઈચ્છે છે, એટલે તેની આ સફર એક મોહરામાંથી રાણી બનવાની છે, એમ કહી શકાય?
ચોક્કસ. તે પોતાની છેતરવાની કુશળતાનો ઉપયોગ હવે માત્ર મિશન માટે નહીં પણ પોતાની દુનિયા બચાવવા અને કદાચ ન્યાય માટે કરવાનું શરૂ કરે છે. અને આમાં તેનો સૌથી મોટો સાથી કોણ બને છે?
એ જ માણસ જેને તે છેતરવા આવી હતી, રાયન સમનર.
બરાબર.
ચાલો રાયનની વાત કરીએ. શરૂઆતમાં તો મને લાગ્યું કે તે એક સામાન્ય ભોળો અને અમીર છોકરો હશે જેને ફસાવવો સહેલો છે, પણ લેખકે અહીં પણ આપણને ખોટા પાડ્યા.
હા, રાયન ભોળો શિકાર બિલકુલ નથી. તે દયાળુ અને પ્રામાણિક છે, પણ તે મૂર્ખ નથી. હકીકતમાં તે પણ એક બહુ મોટી રમત રમી રહ્યો છે.
ઓહ, એટલે એ પણ?
હા, તે પોતાના શક્તિશાળી અને ભ્રષ્ટ પિતા રિચર્ડ સમનરની કંપનીમાં રહીને જ તેમના કાળા કારનામાનો પર્દાફાશ કરવા માટે પુરાવા એકઠા કરી રહ્યો છે. તે પણ એક પ્રકારના બંધનમાં છે.
વાહ, એટલે એક રીતે જોઈએ તો લુકા અને રાયન બંને મહોરા પહેરીને જીવી રહ્યા છે અને બંને પોતપોતાના પિતા સમાન શક્તિશાળી વ્યક્તિઓ સામે લડી રહ્યા છે. આ તો અદ્ભુત સમાનતા છે.
આ જ તો વાર્તાની સુંદરતા છે. જે સ્ત્રી તેને છેતરવા આવી હતી એ જ તેની એકમાત્ર એવી સાથી બને છે જેના પર તે વિશ્વાસ કરી શકે.
અને પેલો મુખ્ય ખલનાયક મિસ્ટર સ્મિથ, એ કોણ છે, એનું શું?
મિસ્ટર સ્મિથ મોટાભાગની વાર્તામાં તે માત્ર એક અવાજ છે જે બર્નર ફોન અને કોડેડ સંદેશાઓ દ્વારા લુકાને નિયંત્રિત કરે છે. તે લુકા માટે પિતા જેવો પણ છે
અને અને જેલર જેવો પણ.
બરાબર. તેણે લુકાને બચાવી હતી, પણ પછી તેને પોતાની ગુલામીમાં જકડી લીધી.
અને તેનો અસલી હેતુ શું છે? તે સમર પરિવાર પાછળ કેમ પડ્યો છે?
તેનો હેતુ માત્ર પૈસા કે સત્તા નથી. તેનો હેતુ છે અંગત બદલો. વર્ષો પહેલા રાયનના પિતા રિચર્ડ સમનરના એક ગુનાહને કારણે મિસ્ટર સ્મિથને તેની પત્ની અને પુત્રી ગુમાવ્યા હતા.
ઓ, તો આ અંગત વેર છે.
હા, તેનું દુઃખ હવે વેર વૃત્તિમાં ફેરવાઈ ગયું છે અને લુકા એ બદલો લેવાનું તેનું સાધન માત્ર છે. જ્યારે લુકાને આ સત્યની ખબર પડે છે ત્યારે તેની દુનિયા હલી જાય છે.
હું કલ્પના કરી શકું છું, જેણે તે પોતાનો રક્ષક માનતી હતી એ તો માત્ર પોતાના સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરી રહ્યો હતો. આ વાર્તાની રચના પણ ખૂબ રસપ્રદ છે. બે સમયરેખામાં ચાલે છે ને?
હા, અને ફ્લેશબેક ખૂબ જ જરૂરી છે. તે આપણને બતાવે છે કે લુકા કેટલી કુશળ છે. મિયા બનીને તે એક ટેક સીઈઓ પાસેથી ડેટા ચોરે છે.
ક્લોઈ બનીને એક રાજકારણીનો પર્દાફાશ કરે છે.
બરાબર. આ ફ્લેશબેક તેની આવડત તો બતાવે છે, પણ સાથે સાથે તેની ઊંડી એકલતા પણ દર્શાવે છે. તેનો એક જ નિયમ હતો,
ક્યારેય ભાવનાત્મક રીતે જોડાવું નહીં.
અને રાયન સાથે તે આ જ નિયમ તોડી રહી છે.
અને પછી ડેવોનનું આગમન થાય છે, જે આગમાં ઘી હોમવાનું કામ કરે છે. ડેવોન જે લુકાનું જ અંધકારમય પ્રતિબિંબ છે, પણ વધુ ક્રૂર અને મહત્વાકાંક્ષી.
તે લુકાને સતત યાદ અપાવે છે કે આ દુનિયામાં તે બદલી શકાય તેવી છે અને લાગણીઓ એક નબળાઈ છે.
બરાબર. ડેવોનનું દબાણ અને મિસ્ટર સ્મિથનો આદેશ કે તે રાયણની કંપનીના નાણાકીય રેકોર્ડ્સની તપાસ કરે, આ બે ઘટનાઓ લુકાને એક એવા વળાંક પર લાવીને મૂકી દે છે જ્યાં તેણે કોઈક એક બાજુ પસંદ કરવી જ પડે. તેની વફાદારી અને તેના પ્રેમ વચ્ચેનો સંઘર્ષ,
હા, એ ચરમ સીમાએ પહોંચે છે.
અને અહીંથી જ વાર્તાનો મુખ્ય વળાંક આવે છે જ્યારે તે તપાસ શરૂ કરે છે.
એકદમ.
તપાસ કરતા તેને જે જાણવા મળે છે તે આખી રમત પલટી નાખે છે. તેને ખબર પડે છે કે અસલી ગુનેગાર રાયન નથી, પણ
તેના પિતા રિચર્ડ સમનર છે.
હા, રિચર્ડ પોતાની શિપિંગ કંપનીનો ઉપયોગ મની લોન્ડરિંગના એક મોટા નેટવર્ક માટે કરી રહ્યો છે. અને ત્યારે જ તેને સમજાય છે કે મિસ્ટર સ્મિથનો અસલી ટાર્ગેટ ક્યારે રાયન હતો જ નહીં.
એટલે આખી રમત રિચર્ડ સમનર વિરુદ્ધ મિસ્ટર સ્મિથની હતી અને રાયન તથા લુકા તો માત્ર પ્યાદા હતા.
આ સત્ય જાણ્યા પછી લુકા શું કરે છે? આ તો બહુ મોટો આઘાત હશે.
તે સંપૂર્ણપણે તૂટી જાય છે, પણ પછી વધુ મજબૂત બનીને ઊભી થાય છે. મિસ્ટર સ્મિથ પ્રત્યેની તેની બધી વફાદારી ખતમ થઈ જાય છે. તે તેને હવે બચાવનાર તરીકે નહીં, પણ દુઃખથી બનેલા એક રાક્ષસ તરીકે જુએ છે.
અને પછી તે એક એવું પગલું ભરે છે જે તેને ક્યારે વિચાર્યું નહોતું.
તે રાયનને બધું જ સાચું કહી દે છે.
ખરેખર?
હા, બધું જ. હા, એક ખૂબ જ જોખમી નિર્ણય લઈને તે રાયન સમક્ષ પોતાનું આખું સત્ય ખોલી દે છે. તેનું સાચું નામ, તેનું કામ, મિસ્ટર સ્મિથ, આ મિશન, બધું જ.
અને રાયનનો પ્રતિભાવ.
અને આ વાર્તાનો સૌથી સુંદર ભાગ છે, રાયન જે પોતે પણ તેના પિતાના ષડયંત્રોથી પરેશાન છે, તે ગુસ્સે થવાને બદલે લુકા પર વિશ્વાસ કરવાનું પસંદ કરે છે.
કારણ કે તે તેની આંખોમાં એ જ સંઘર્ષ જોઈ શકે છે જે તે પોતે અનુભવી રહ્યો છે. અહીંથી બે પ્યાદા રાજા અને રાણી બનીને પોતાની રમત શરૂ કરે છે.
તમે બહુ સરસ રીતે કહ્યું. અહીંથી તેમનો નવો ધ્યેય બેવડો બની જાય છે. એક,
રિચર્ડ સમનરને તેના ગુનાહોની સજા અપાવી
અને બીજું મિસ્ટર સ્મિથના નિયંત્રણમાંથી હંમેશ માટે આઝાદી મેળવવી.
બરાબર. અને આ આપણને વાર્તાની પરાકાષ્ઠા પર લઈ આવે છે, જે એક શાનદાર અને જટિલ કોન છે, પણ આ વખતે ન્યાય માટે,
એક છેતરપિંડી પણ સારા કામ માટે.
બિલકુલ. લુકા અને રાયન સાથે મળીને એક એવી જાળ બિછાવે છે જેમાં રિચર્ડ અને મિસ્ટર સ્મિથ બંને ફસાઈ જાય. તેઓ ખોટી માહિતી ફેલાવે છે, નાણાકીય રેકોર્ડ સાથે એવી રીતે ચેડાં કરે છે કે બંને ખલનાયકો એકબીજાની સામે આવી જાય.
અને અંત કેવો આવે છે? શું તેઓ સફળ થાય છે?
હા, અંત ખૂબ જ સંતોષકારક છે. તેમની ગુપ્ત ટીપના આધારે FBI રિચર્ડ સમનરની ધરપકડ કરે છે અને તેનું ગુનાહિત સામ્રાજ્ય તૂટી પડે છે. મિસ્ટર સ્મિથ ગાયબ થઈ જાય છે અને સૌથી અગત્યનું, લુકા આખરે આઝાદ થાય છે.
અને લુકા અને રાયનનું શું થાય છે? જે સંબંધની શરૂઆત જ એક જૂઠ પર થઈ હતી, શું તે ટકી શકે છે?
લેખક આપણને એક આશાસ્પદ અંત આપે છે. હવે તેમની પાસે એક તક છે, સત્યના પાયા પર એક નવું ભવિષ્ય બનાવવાની. તેમણે જૂઠાણાના દરિયાને પાર કરી લીધો છે અને હવે સત્યના કિનારે ઊભા છે.
સાચી વાત છે. મને લાગે છે કે આ વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણી ઓળખ શું છે. શું તે આપણું નામ છે, આપણું ભૂતકાળ છે, કે પછી આપણા નિર્ણયો?
બરાબર. લુકા માટે ઇવી પોટર એક જૂઠ હતું, પણ એ પાત્ર ભજવતા ભજવતા તેણે જે પ્રેમ અને મિત્રતા અનુભવી, એ લાગણીઓ તો સાચી હતી.
અને એ સાચી લાગણીઓએ જ તેને પોતાની સાચી ઓળખ, એટલે કે લુકા તરીકે જીવવાની હિંમત આપી.
હા, આ નવલકથા એ પણ બતાવે છે કે ઓળખ કોઈ પથ્થરની લકીર નથી. આપણા નિર્ણયોથી, આપણા કર્મોથી આપણી જાતને સતત ઘડીએ છીએ.
અને છેતરપિંડી વિરુદ્ધ સત્યનો મુદ્દો પણ બહુ મોટો છે. શીર્ષક ભલે કહે ફર્સ્ટ લાય વિન્સ, પહેલું ઝૂંક જીતે છે, પણ વાર્તાનો સાર એ છે કે જૂઠાણા પર બનેલી ઇમારત લાંબો સમય ટકી શકતી નથી.
એકદમ. વાર્તાનો નિર્ણાયક વળાંક એ જ ક્ષણ છે જ્યારે લુકા રાયનને સત્ય કહે છે. એ સત્યની ક્ષણ જ તેમના સંબંધને બનાવટીમાંથી વાસ્તવિક બનાવે છે. એ સત્ય સ્વીકારવું બંને માટે મુશ્કેલ હતું, પણ એ જ તેમના ભવિષ્યનો પાયો બન્યો.
અને અંતે મને લાગે છે કે આ વાર્તા બદલો અને ન્યાય વચ્ચેનો તફાવત પણ ખૂબ સરસ રીતે સમજાવે છે. મિસ્ટર સ્મિથ બદલાની આગમાં એટલો બળી ગયો હતો કે તે પોતે જ રાક્ષસ બની ગયો.
સારું, તેનું દુઃખ કદાચ સાચું હતું, પણ તેની પદ્ધતિ ખોટી હતી. જ્યારે તેની તુલનામાં લુકા અને રાયનનો માર્ગ બદલવાનો નહીં, પણ ન્યાયનો છે.
તેઓ ગુનેગારને સજા અપાવવા માગે છે જેથી નિર્દોષ બચી શકે. આ નાનકડો પણ બહુ મોટો તફાવત છે.
અને આ જ વાત આ થ્રિલરને એક ભાવનાત્મક ઊંડાણ અને નૈતિક કેન્દ્ર આપે છે. તે માત્ર કોણ જીતશે તેની રમત નથી, પણ એક સ્ત્રીની પોતાની જાતને શોધવાની અને પ્રેમ કરવાની હિંમતની ગાથા છે.
ખરેખર આ વાર્તા આપણને એ શીખવે છે કે આપણી સાચી ઓળખ આપણા ભૂતકાળ કે બીજાએ આપેલા નામથી નહીં, પણ વર્તમાનમાં આપણે જે નિર્ણયો લઈએ છીએ તેનાથી ઘડાય છે.
અને એ પણ કે સાચો સંબંધ બનાવટ પણ નહીં, પણ સત્ય અને વિશ્વાસના પાયા પર જ ટકી શકે છે, ભલે એ સત્ય સ્વીકારવું ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય.
ધીમું સંગીત શરૂ થાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. સંગીત સાથે સમાપન.